એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિચારકને સમજવાનો પ્રયત્ન કરીશું જેમનું નામ ઘણીવાર થોડું વિવાદાસ્પદ અને જટિલ રહ્યું છે, માર્ટિન હાઇડેગર. અને આ માટે આપણી પાસે છે માઇકલ ઇનવુડ દ્વારા લખાયેલું પુસ્તક હાઇડેગર, અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન. એના આધારે આપણે ચર્ચા કરીશું.
હા, નમસ્કાર. અને ખરેખર હાઇડેગરને સમજવા એ કોઈ સહેલું કામ તો નથી જ. એમના વિચારો ગહન છે, ભાષા પણ યુનો થોડી અટપટી છે.
બરાબર.
અને એમના જીવનનો એક ભાગ, ખાસ કરીને રાજકીય રીતે, એ ખૂબ જ સમસ્યારૂપ રહ્યો છે. પણ તેમ છતાં
એમનો પ્રભાવ,
હા, તેમ છતાં 20મી સદીના દર્શન પર અને આજે પણ, મતલબ કે ટેકનોલોજી, આપણું અસ્તિત્વ, આપણે દુનિયાને કેવી રીતે અનુભવીએ છીએ, આ બધા પર એમનો પ્રભાવ એટલો બધો છે કે એમને સાવ અવગણી શકાય નહીં.
ચોક્કસ. એટલે જ આજે આપણે આ ઊંડાણપૂર્વકની વાતચીતમાં ઇનવુડના પુસ્તકની મદદથી હાઇડેગરના કેટલાક મુખ્ય વિચારોને થોડા સરળ બનાવવાનો પ્રયત્ન કરીશું. સવાલ એ થાય કે એક જર્મન દાર્શનિક જે લગભગ એક સદી પહેલાં લખતા હતા, એમના વિચારો આજે આપણા આ ડિજિટલ યુગમાં પર્યાવરણની ચિંતાઓમાં કે પછી સાચું જીવન કેવી રીતે જીવવું એના સંઘર્ષમાં કેવી રીતે પ્રાસંગિક છે, ચાલો શોધીએ.
હા, શરૂઆત કરીએ લેખક માઇકલ ઇનવુડથી. કોણ છે તેઓ? તેઓ ઓક્સફોર્ડ યુનિવર્સિટીના જાણીતા બ્રિટિશ દાર્શનિક છે અને એમનું મુખ્ય કામ જર્મન દર્શનશાસ્ત્ર પર રહ્યું છે, ખાસ કરીને હેગેલ અને હાઇડેગર જેવા, જેમને સામાન્ય રીતે અઘરા ગણવામાં આવે છે એવા વિચારકો પર.
અચ્છા, અને એમની ખાસ વાત શું છે? મતલબ શા માટે તેઓ હાઇડેગર જેવા જટિલ વિષય પર લખવા માટે આટલા યોગ્ય ગણાય છે?
જુઓ, ઇનવુડની સૌથી મોટી ખૂબી એ છે કે તેઓ અત્યંત જટિલ ટેકનિકલ જર્મન ફિલોસોફીને એકદમ સ્પષ્ટ, સમજી શકાય એવી અંગ્રેજીમાં સમજાવી શકે છે. તેઓ ખાલી સારાંશ નથી આપતા, પણ એ સમજે છે કે નવો વાચક ક્યાં ગૂંચવાશે અને પછી ધીરજથી સમજાવે છે. અને મહત્વની વાત એ છે કે એમનો અભિગમ સંતુલિત છે.
સંતુલિત કેવી રીતે?
એટલે કે તેઓ હાઇડેગરના કોઈ અંધભક્ત પણ નથી અને એમના કટ્ટર ટીકાકાર પણ નથી. તેઓ હાઇડેગરના વિચારોની મૌલિકતા, એની શક્તિ બતાવે છે, પણ સાથે સાથે એમના જીવનના જે અંધકારમય પાસા છે, ખાસ કરીને પેલું નાઝીવાદ સાથેનું જોડાણ, એની પણ ગંભીરતાથી નોંધ લે છે, એને ટાળતા નથી.
એટલે એક ભરોસાપાત્ર ગાઈડ કહી શકાય આ મુશ્કેલ સફર માટે. તો ઇનવુડના આ પુસ્તકનો મુખ્ય હેતુ શું છે? એ હાઇડેગરના આટલા વિશાળ કામને કેવી રીતે રજૂ કરે છે?
પુસ્તકનો મુખ્ય ઉદ્દેશ હાઇડેગરના મુખ્ય વિચારોનો એક, જાણે કે, વૈચારિક નકશો આપવાનો છે. આ કોઈ જીવનચરિત્ર નથી, પણ હાઇડેગરના જે મૂળભૂત પ્રશ્નો અને ખ્યાલો છે એને સમજાવવાનો પ્રયાસ છે. અને ઇનવુડની જે મુખ્ય દલીલ છે તે એ છે કે હાઇડેગરના સમગ્ર કાર્યને સમજવા માટે એમના એક મૂળભૂત પ્રશ્ન પર પકડ મેળવવી બહુ જરૂરી છે. હોવું એટલે શું? વોટ ઇઝ ઇટ મીન ટુ બી?
હોવું એટલે શું? આમ તો સાવ સાદો પ્રશ્ન લાગે છે. નહીં,
લાગે છે સાદો, પણ હાઇડેગર કહે છે કે પશ્ચિમી દર્શન છેક પ્લેટોના સમયથી આ જ પ્રશ્ન પૂછવાનું જાણે ભૂલી ગયું છે. આપણે સતત વાત કરીએ છીએ કે ખુરશી છે, આકાશ છે, હું છું.
હા, રોજબરોજ બોલીએ છીએ,
પણ આ છેનો અર્થ શું છે એના પર આપણે વિચારતા જ નથી. હાઇડેગરનું માનવું છે કે આપણે વસ્તુઓ પર, એટલે કે જે અસ્તિત્વ ધરાવે છે, તેના પર એટલું ધ્યાન આપ્યું કે હોવાપણું પોતે જે આ વસ્તુઓને અસ્તિત્વમાં આવવા દે છે એને જ ભૂલી ગયા.
હો,
ઇનવર્ડ બતાવે છે કે હાઇડેગરનું આખું દર્શન આ સત્તાની વિસ્મૃતિ, ફોગટનેસ ઓફ બીંગ, ને દૂર કરવાનો અને આ મૂળભૂત પ્રશ્નને ફરીથી જાગૃત કરવાનો એક મોટો પ્રયાસ છે.
રસપ્રદ વાત છે. તો પુસ્તક આપણને આ પ્રશ્નની તપાસમાં કઈ દિશામાં લઈ જાય છે? ક્યાંથી શરૂઆત થાય છે?
ઇનવુડ આપણને હાઇડેગરના શરૂઆતના અને સૌથી પ્રભાવશાળી ગ્રંથ બીંગ એન્ડ ટાઈમથી શરૂ કરાવે છે. અહીં હાઇડેગર સીધા હોવાપણા વિશે અમૂર્ત વાતો નથી કરતા.
તો પછી?
પણ એ એક એવી સત્તાનું વિશ્લેષણ કરે છે જેના માટે પોતાનું હોવું એ જ એક પ્રશ્ન છે, અને એ છે આપણે મનુષ્યો. હાઇડેગર આ માનવ અસ્તિત્વ માટે ખાસ શબ્દ વાપરે છે,
design.
Design.
એનો શું અર્થ?
એનો શાબ્દિક અર્થ થાય ત્યાં હોવું.
Being there. પણ ભૌગોલિક રીતે નહીં.
અચ્છા.
એનો અર્થ છે કે માનવ અસ્તિત્વ એવું છે જે વિશ્વમાં છે, દુનિયા સાથે જોડાયેલું છે અને એવી જગ્યા છે જ્યાં હોવાપણાનો અર્થ પ્રગટ થઈ શકે છે. અને અહીં જ ઇનવુડ હાઇડેગરનો જે ક્રાંતિકારી વિચાર છે વિશ્વમાં હોવું, બીઈંગ ઇન ધ વર્લ્ડ, એને સમજાવે છે.
આ થોડું વધારે સમજાવો. વિશ્વમાં હોવું,
સામાન્ય રીતે આપણે કેવું વિચારીએ કે એક તરફ આપણું મન છે અંદર અને બીજી તરફ આ બહારની દુનિયા છે.
હા, એમ જ મન અને શરીર, અંદર અને બહાર.
પણ હાઇડેગર કહે છે ના, આપણી મૂળભૂત સ્થિતિ આવી વિભાજનવાળી નથી. આપણે હંમેશા દુનિયા સાથે એક વ્યવહારિક રીતે જોડાયેલા જ હોઈએ છીએ શરૂઆતથી જ.
વ્યવહારિક જોડાણ, દાખલા તરીકે
ઇનવુડ અહીં હાઇડેગરનો પેલો પ્રખ્યાત હથોડીનો દાખલો આપે છે. જ્યારે કોઈ સુથાર કુશળતાથી હથોડી વાપરે છે ત્યારે તે હથોડી વિશે વિચારતો નથી.
બરાબર, કામ કરતો હોય ત્યારે ધ્યાન કામ પર હોય.
હા, તે હથોડીના વજન કે ધાતુનું વિશ્લેષણ નથી કરતો. હથોડી જાણે એના હાથનો જ એક ભાગ બની જાય છે. એના કામમાં ખીલી ઠોકવામાં હથોડી પોતે અદૃશ્ય થઈ જાય છે. આ છે વસ્તુઓ સાથેનો આપણો પ્રાથમિક વ્યવહારિક સંબંધ, જેને હાઇડેગર રેડી ટુ હેન્ડ કહે છે.
તો બીજો સંબંધ કયો?
બીજો સંબંધ ત્યારે આવે જ્યારે હથોડી તૂટી જાય અથવા જ્યારે આપણે એને ખાલી એક વસ્તુ તરીકે જોઈએ, ટેબલ પર પડેલી, એનું વજન માપીએ, એનો આકાર જોઈએ, ત્યારે એ પ્રેઝન્ટ એટ હેન્ડ બને છે, એટલે કે સૈદ્ધાંતિક અવલોકનનો વિષય.
અચ્છા,
હાઇડેગરનો મુદ્દો જે ઇનવુડ સ્પષ્ટ કરે છે તે એ છે કે પશ્ચિમી દર્શનશાસ્ત્રે ભૂલથી આ બીજા પ્રકારના સૈદ્ધાંતિક સંબંધને જ પ્રાથમિક માની લીધો, પણ હકીકતમાં આપણું મૂળભૂત હોવું તો આ વ્યવહારિક વિશ્વમાં હોવામાં જ રહેલું છે. આપણું જ્ઞાન પહેલા હાથ અને શરીરના અનુભવમાંથી આવે છે, પછી પુસ્તકોમાંથી.
આ સમજ ખરેખર આપણી રોજિંદી અનુભૂતિની ઘણી નજીક લાગે છે, અને આ વિશ્વમાં હોવા પરથી જ કદાચ પેલો પ્રમાણિકતા અને અપ્રમાણિકતાનો વિચાર આવે છે, ખરું ને?
બિલકુલ. જો આપણું મૂળભૂત સ્વરૂપ વિશ્વમાં હોવું છે તો સવાલ એ છે કે આપણે તે કેવી રીતે જીવીએ છીએ. ઇનવુડ સમજાવે છે કે હાઇડેગર મુજબ મોટાભાગે આપણે અપ્રમાણિક, ઇનઓથેન્ટિક રીતે જીવીએ છીએ.
અપ્રમાણિક એટલે છેતરપિંડી કરવી એમ?
ના ના, અહીં એ નૈતિક ચુકાદો નથી, એક વર્ણન છે. અપ્રમાણિકતા એટલે તેઓના પ્રભાવ હેઠળ જીવવું.
તેઓ, દાસમાન, એ કોણ વળી?
તેઓ એટલે પેલું અનામ સમાજ, લોકો, જાહેર મંતવ્ય, પેલી વાતો જે આપણે સાંભળીએ છીએ, લોકો શું કહેશે, આજકાલ બધા આમ જ કરે છે, આવું જ વિચારાય.
હા હા, સમજી ગયો.
આ બધું તેઓનું શાસન છે. આપણે બીજાઓ જેમ કરે તેમ કરીએ છીએ, વિચારીએ છીએ, બોલીએ છીએ, ઘણીવાર ખરેખર સમજ્યા વિના જ. ઇનવુડ આના ત્રણ મુખ્ય પાસા ગણાવે છે. પહેલું, નિરર્થક વાતો, આઇડલ ટોક, એટલે બસ ઉપર છલ્લી ક્લિશે જેવી વાતો કરવી. બીજું, જિજ્ઞાસા,
ક્યુરિયોસિટી,
એટલે ઊંડાણ વગર ખાલી નવું નવું જાણવાની ઉત્સુકતા, એક વસ્તુ પરથી બીજી પર કૂદતા રહેવું. અને ત્રીજું, અસ્પષ્ટતા, એમ્બિગ્વિટી, એટલે કોઈ સ્પષ્ટ મત ન હોવો, કોઈ જવાબદારી ન લેવી.
આ તેઓની દુનિયા તો બહુ પરિચિત લાગે છે.
હા, કારણ કે એ આપણને વ્યક્તિગત જવાબદારીમાંથી રાહત આપે છે, પણ એ આપણને આપણી પોતાની ખરી શક્યતાઓથી દૂર લઈ જાય છે.
તો પછી પ્રમાણિક જીવન કેવું હોય, એ કેવી રીતે જીવાય?
પ્રમાણિકતા એટલે તેઓથી ભાગી જવું એવું નથી, પણ પોતાના અસ્તિત્વની માલિકી સ્વીકારવી. એ સમજવું કે મારું જીવન મારી જવાબદારી છે, મારી પસંદગીઓ મારી છે, અને આ જાગૃતિ ઘણીવાર ચિંતા દ્વારા આવે છે.
ચિંતા એટલે ડર?
ના, ભય અને ચિંતા અલગ છે. ભય કોઈ ચોક્કસ વસ્તુનો હોય, જેમ કે સાપનો ડર, પણ હાઇડેગરની ચિંતા આંગ્સ કોઈ કારણ વગરની, એક ઊંડી બેચેની છે. જ્યારે આપણી આખી પરિચિત દુનિયા, એના અર્થો, એ બધું જાણે ડગમગી જાય ત્યારે આ ચિંતા ઊભી થાય છે.
અને એ શું કરે છે?
એ આપણને આપણી મૂળભૂત સ્વતંત્રતા અને જવાબદારીનો અહેસાસ કરાવે છે. બધું જ નક્કી નથી, આપણે પસંદગી કરવાની છે.
અને મૃત્યુનો ખ્યાલ, એ આમાં ક્યાં બંધ બેસે છે?
ઇનવુડ સમજાવે છે કે હાઇડેગર માટે મૃત્યુ એ જીવનના અંતે આવતી કોઈ ઘટના માત્ર નથી, એ આપણી સૌથી અંગત, સૌથી નિશ્ચિત અને એવી શક્યતા છે જેને ટાળી શકાય નહીં. કોઈ બીજું આપણા વતી મરી શકે નહીં, ખરું ને? આ અંતિમ મર્યાદાનો સ્વીકાર, જેને હાઇડેગર મૃત્યુ તરફ હોવું, બીંગ ટુવર્ડ્સ ડેથ કહે છે, તે આપણને તેઓની તુચ્છ ચિંતાઓ અને વ્યર્થ દોડધામમાંથી મુક્ત કરી શકે છે.
કેવી રીતે?
કારણ કે એ આપણને આપણી ખરી મહત્વની શક્યતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા પ્રેરે છે. મૃત્યુનો સ્વીકાર વિરોધાભાસી રીતે જીવનને વધુ અર્થપૂર્ણ અને પ્રમાણિક બનાવે છે.
બરાબર. આ તો થઈ શરૂઆતના હાઇડેગરની વાત, પણ પછી એમના વિચારોમાં એક વળાંક આવ્યો જેને કેહરે કહે છે, અને ખાસ કરીને ટેકનોલોજી પરના એમના વિચારો બહુ ચર્ચાયા છે.
હા, સાચી વાત છે. ઇનવુડ આ વળાંકની પણ ચર્ચા કરે છે. અહીં ધ્યાન માનવ અસ્તિત્વ એટલે કે ધ ઝાઇન પરથી ખસીને સત્તા, બીંગ પોતે ઇતિહાસમાં કેવી રીતે પ્રગટ થાય છે એના પર જાય છે. ભાષાને સત્તાનું ઘર કહેવામાં આવે છે, પણ સૌથી મહત્વનું જે તમે કહ્યું તેમ, ઇનવુડ હાઇડેગરની આધુનિક ટેકનોલોજીની આલોચના પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરે છે, અને આ વિચારો આજે પણ આશ્ચર્યજનક રીતે પ્રાસંગિક લાગે છે.
શું હતી એમની આલોચના? શું તેઓ મશીનોના વિરોધી હતા આજની જેમ?
ના ના, એવું નથી. હાઇડેગરનો વિરોધ કંઈ મશીનો સામે નહોતો, એમનો મુદ્દો એનાથી ઘણો ઊંડો હતો. તેઓ કહે છે કે આધુનિક ટેકનોલોજીનો જે સાર છે, એનું જે એસેન્સ છે, એ એક ખાસ પ્રકારની વિચારસરણી છે જેને તેઓ એનફ્રેમિંગ જિસ્ટલ કહે છે.
એનફ્રેમિંગ જિસ્ટલ, આ થોડું અઘરું લાગે છે.
હા, શબ્દ થોડો ટેકનિકલ છે, પણ એનો અર્થ સમજીએ. એનફ્રેમિંગ એક એવી દૃષ્ટિ છે જે આખા વિશ્વને, નદીઓ, જંગલો, પ્રાણીઓ, માણસો સુદ્ધા, ફક્ત એક સ્ટેન્ડિંગ રિઝર્વ, બે સ્ટેન્ડ તરીકે જુએ છે.
સ્ટેન્ડિંગ રિઝર્વ એટલે શું?
એટલે કે બધું જાણે કાચો માલ છે, સંસાધન છે, જેને ગણતરીમાં લઈ શકાય, જેનો સ્ટોક કરી શકાય, જેને કંટ્રોલ કરી શકાય અને જેનો મહત્તમ ઉપયોગ કરી શકાય. એફિશિયન્સી અને ઓપ્ટિમાઇઝેશન.
દાખલા તરીકે?
જેમ કે નદી ફક્ત વીજળી પેદા કરવાનું સાધન બની જાય, જંગલ ફક્ત લાકડાનો સ્ત્રોત, અને માણસ ફક્ત માનવ સંસાધન, હ્યુમન રિસોર્સ.
આ તો બહુ સાચી વાત લાગે છે.
હાઇડેગર ચેતવણી આપે છે કે આ એનફ્રેમિંગની દૃષ્ટિ એટલી હાવી થઈ જાય છે કે તે દુનિયાને જોવાની બીજી બધી રીતો, જેમ કે કલા દ્વારા, પ્રકૃતિના સૌંદર્યના અનુભવ દ્વારા, પરંપરા દ્વારા, એ બધાને ઢાંકી દે છે. બધું જ ઉપયોગીતા અને કાર્યક્ષમતાના માપદંડથી મપાવા લાગે છે.
આ ખરેખર વિચારવા જેવા વાત છે, પણ હાઇડેગરના જીવનનો પેલો વિવાદાસ્પદ મુદ્દો, નાઝીવાદ સાથેનું એમનું જોડાણ, એનું શું? ઇનવુડ એને કેવી રીતે જુણે છે?
ઇનવુડ આ મુદ્દાને ટાળતા નથી, જે બહુ સારી વાત છે. તેઓ સ્પષ્ટપણે હાઇડેગરના નાઝી પક્ષ સાથેના જોડાણ, 1933માં રેક્ટર તરીકે આપેલું એમનું ભાષણ અને એમના કેટલાક વિચારો, જેમ કે નિયતિ, જર્મન લોકોનું કોઈ ખાસ મિશન હોવું અને એમના રાજકીય વલણ વચ્ચે કોઈ સંબંધ હતો કે કેમ, એની તટસ્થ રીતે ચર્ચા કરે છે.
કોઈ નિષ્કર્ષ પર આવે છે?
તેઓ કોઈ સરળ જવાબ નથી આપતા, પણ એ સ્વીકારે છે કે આ એક ગંભીર નૈતિક સમસ્યા છે અને હાઇડેગરના દર્શન અને એમના રાજકારણ વચ્ચેનો સંબંધ એક વણ ઉકેલાયેલો અને, સાચું કહું તો, પરેશાન કરતો પ્રશ્ન બની રહે છે.
બરાબર. તો આટલી બધી ચર્ચા પછી જો આપણે હાઇડેગરના વિચારો અને ઇનવુડના પુસ્તકમાંથી મુખ્ય સંદેશાઓ કે વિષયો તારવવા હોય તો ક્યાં કહી શકાય? 4-5 મુખ્ય મુદ્દા?
હા, મને લાગે છે કે 4 મુખ્ય મુદ્દાઓ સ્પષ્ટપણે ઊભી આવે છે. પહેલું અને સૌથી મૂળભૂત હોવાપણાનો વિસરાયેલો પ્રશ્ન. આપણે વસ્તુઓના જગતમાં એટલા ડૂબેલા છીએ કે હોવું પોતે શું છે તે જ પૂછવાનું ભૂલી ગયા છીએ. હાઇડેગર આપણને આ તરફ પાછા વાળે છે. બીજું વ્યવહારિક જોડાણનું મહત્વ, એટલે કે પેલું વિશ્વમાં હોવું. આપણી પ્રાથમિક સમજ સૈદ્ધાંતિક નથી, પણ દુનિયા સાથે કામ કરવામાં એને અનુભવવામાં છે. આ હાથના કામ, કૌશલ્ય, શારીરિક અનુભવને મહત્વ આપે છે.
અને બાકીના બે?
ત્રીજું, પ્રમાણિક અસ્તિત્વનો પડકાર. પેલા સામાજિક દબાણો, તેઓ અને અનુકરણની વૃત્તિ સામે પોતાની જવાબદારી સ્વીકારીને પોતાની મર્યાદાઓ, ખાસ કરીને મૃત્યુનો સામનો કરીને કેવી રીતે જીવવું, આ આપણા જીવનના નિર્ણયો અને પ્રાથમિકતાઓ પર સીધો સવાલ ઊભો કરે છે.
અને ચોથું
જે આજે કદાચ સૌથી વધુ પ્રાસંગિક છે, આધુનિક ટેકનોલોજીનો ભય, એટલે કે એનફ્રેમિંગ. ટેકનોલોજી ખાલી સાધન નથી, પણ એક એવી દૃષ્ટિ છે જે બધી વસ્તુને, બધા સંબંધોને એક સંસાધનમાં ફેરવી નાખે છે અને દુનિયાને બીજી રીતે જોતા આપણને અટકાવે છે.
આ મુદ્દાઓ આપણા રોજિંદા જીવન સાથે, ખાસ કરીને ગુજરાત કે ભારતના સંદર્ભમાં કેવી રીતે જોડાય છે? જેમ કે પેલી તેઓની વાત, સોશિયલ મીડિયા પર આપણે સતત જોઈએ છે નહીં, શું ટ્રેન્ડિંગ છે, બીજા શું કરે છે, એના આધારે જ આપણે આપણી પસંદ નાપસંદ નક્કી કરીએ છીએ.
સાવ સાચી વાત, એ તેઓ જ છે. અથવા કારકિર્દી પસંદ કરતી વખતે જુઓ, ઘણીવાર સમાજ શું ઈચ્છે છે, પરિવાર શું ઈચ્છે છે, એ આપણી પોતાની ઈચ્છા કરતાં વધુ મહત્વનું બની જાય છે. એ પણ તેઓનું જ દબાણ છે.
અને પેલું ઇનફ્રેમિંગ,
એ તો પર્યાવરણ પ્રત્યેના આપણા અભિગમમાં સ્પષ્ટ દેખાય છે. નદીઓ, પહાડો, જંગલો, શું આપણે તેમને તેમના પોતાના અધિકારમાં જોઈએ છીએ કે ફક્ત વિકાસ, પ્રવાસન કે ઉદ્યોગ માટેના રિસોર્સ તરીકે? શિક્ષણમાં પણ જેમ તમે કહ્યું, શું આપણે ફક્ત નોકરી માટેના સ્કિલ્સ ડેવલપ કરી રહ્યા છીએ કે પછી જ્ઞાન અને સમજણ માટે પણ કોઈ જગ્યા છે? હાઇડેગર આપણને આ બધા પર સવાલ ઉઠાવવા મજબૂર કરે છે.
ઇગ્નોરના પુસ્તકમાં કેટલાક વિચારો એવા છે જે ખરેખર યાદ રહી જાય. જેમ કે એક વિચાર છે, ડિઝાઇનનો સાર તેના અસ્તિત્વમાં રહેલો છે. આનો સાદી ભાષામાં શું અર્થ થાય?
સાદી ભાષામાં કહીએ તો, આપણે કોઈ જન્મજાત ફિક્સ સ્વભાવ લઈને નથી આવતા. આપણે જેવા છીએ તેવા આપણા કર્મોથી, આપણી પસંદગીઓથી બનીએ છીએ. આપણું અસ્તિત્વ, એક્ઝિસ્ટન્સ, આપણા સાર, એસેન્સને ઘડે છે, બીજું કશું નહીં.
અચ્છા, બીજો એક વિચાર, આપણો વસ્તુઓ સાથેનો પ્રાથમિક સંપર્ક ચિંતનના પદાર્થ તરીકે નહીં, પણ કાર્ય પૂર્ણ કરવા માટેના સાધન તરીકે હોય છે.
આપી હથોડીવાળી વાત છે. જીવન જીવીને, કામ કરીને, અનુભવથી જે સમજણ મળે છે, એ માત્ર પુસ્તકો વાંચીને કે ખાલી વિચારીને જે સમજણ આવે, એના કરતાં વધુ મૂળભૂત છે. ડુઈંગ ઇઝ પ્રાઇમરી, થિંકિંગ અબાઉટ ડુઈંગ ઇઝ સેકન્ડરી.
અને ચિંતા વિશે, ચિંતા, એન્ઝાયટી, ભયથી વિપરીત તેનો કોઈ વિષય નથી, તે સ્વતંત્રતા પ્રગટ કરે છે. આ થોડું ઊંડું છે.
હા, એનો મતલબ એ કે જ્યારે બધું અર્થહીન લાગે, કોઈ દિશા ન દેખાય, એ સ્થિતિ ડરાવણી હોઈ શકે, પણ એ જ ક્ષણ આપણને એ પણ બતાવે છે કે આપણે પસંદગી કરવા માટે સ્વતંત્ર છીએ. આપણે કયો માર્ગ લેવો છે એ નક્કી કરવાની જવાબદારી અને સ્વતંત્રતા આપણી છે. એ ચિંતા આપણને એનો અહેસાસ કરાવે છે.
અને છેલ્લે ટેકનોલોજી પર, આધુનિક ટેકનોલોજીનો સાર મશીનો નથી, પરંતુ વિશ્વને પ્રગટ કરવાની એક એવી રીત છે જે બધું નિયંત્રિત, ક્રમબદ્ધ સંસાધન સ્ટેન્ડિંગ રિઝર્વમાં ફેરવે છે.
આ કદાચ એમની સૌથી મહત્વની ચેતવણી છે. ખરો ભય ગેજેટ્સમાં નથી, પણ આપણી એ માનસિકતામાં છે જે દરેક વસ્તુને ફક્ત ઉપયોગિતાના ત્રાજવે તોલે છે અને એના બીજા કોઈ મૂલ્યને, એના પોતાના હોવાપણાને જાણે નકારે છે.
તો આ બધા ભારેખમ લાગતા વિચારોનો વાસ્તવિક જીવનમાં શું ઉપયોગ? આપણે રોજબરોજના જીવનમાં તેને કેવી રીતે લાગુ પાડી શકીએ? કોઈક નક્કર રીતો.
એકદમ, એક સ્પષ્ટ ઉદાહરણ છે આપણો ડિજિટલ જગત સાથેનો સંબંધ. હાઇડેગરના વિચારો આપણને પૂછવા પ્રેરે છે, શું આપણે સોશિયલ મીડિયા પર ખાલી તેઓ જેમ કરે છે તેમ જ કરી રહ્યા છીએ, ટ્રેન્ડ પાછળ ભાગી રહ્યા છીએ? શું આપણે સમજ્યા વિના માહિતી ફોરવર્ડ કરીએ છીએ, પેલી આઇડલ ટોક? શું આપણે સતત નવા અપડેટ્સની પાછળ દોડીએ છીએ, ક્યુરિયોસિટી? શું આપણે ખરેખર સભાનપણે આપણો ઓનલાઈન સમય વિતાવી રહ્યા છીએ કે બસ એમ જ પ્રવાહમાં તણાઈ રહ્યા છીએ? આ પ્રશ્નો પૂછી શકીએ.
અને ટેકનોલોજી સાથેના સંબંધ વિશે બીજું શું વિચારી શકાય?
અહીં આપણે પૂછી શકીએ, શું દરેક વસ્તુને ઓપ્ટિમાઇઝ કરવી, માપવી અને કંટ્રોલ કરવી એટલી બધી જરૂરી છે? શું આપણે પ્રકૃતિમાં ફરવા જઈએ ત્યારે ફક્ત કેટલા પગલાં ચાલ્યા એ ગણવાને બદલે આસપાસના ઝાડ, પંખી, હવાને ખરેખર અનુભવી શકીએ? સ્ટેન્ડિંગ રિઝર્વ તરીકે નહીં, પણ એના પોતાના સ્વરૂપે?
કામમાં પણ.
હા, કામમાં પણ.
શું કાર્યક્ષમતા સિવાય બીજો કોઈ આનંદ, કોઈ સંતોષ શોધી શકીએ? હાઇડેગર કદાચ આપણને થોડું ધીમા પડવા અને વસ્તુઓને ઉતાવળ વગર એમના પોતાના હોવાપણામાં જોવાની પ્રેરણા આપે છે. બીજું, કામ અને કૌશલ્યમાં અર્થ શોધવો. હાઇડેગર હાથના કૌશલ્યને, પેલી રેડી ટુ હેન્ડ સ્થિતિને માન આપે છે. આ આપણને એવા કામ કે શોખ તરફ દોરી શકે છે જ્યાં આપણને શારીરિક અને વ્યવહારિક રીતે જોડાવાનો મોકો મળે.
જેમ કે
કંઈ પણ, રસોઈ હોય, બાગકામ હોય, સંગીત વગાડવું હોય, કોઈ હસ્તકલા હોય, આવા કામ ઘણીવાર માત્ર ઉપયોગી નથી હોતા પણ ઊંડા સંતોષનો સ્ત્રોત બની શકે છે.
અને પેલી ચિંતા, એંગસ્ટ નું શું કરવું?
છેલ્લે, ચિંતાને સમજવી. જ્યારે જીવનમાં દિશાહીનતા લાગે, બેચેની અનુભવાય, ત્યારે તેને ફક્ત એક નકારાત્મક બાબત ગણીને દબાવી દેવાને બદલે એને એક તક તરીકે જોઈ શકાય. પોતાના મૂલ્યો શું છે, મારી પ્રાથમિકતાઓ શું હોવી જોઈએ, એના પર પુનર્વિચાર કરવાની એક તક.
આ સમગ્ર ચર્ચા પછી મારા માટે જે એક વિચાર સૌથી વધુ ઉભરીને આવ્યો તે એ છે કે હાઇડેગર આપણને કોઈ સહેલા તૈયાર જવાબો નથી આપતા, પણ એના બદલે વધુ સારા, વધુ ઊંડા પ્રશ્નો પૂછતા શીખવે છે. અને એ પણ આશ્ચર્યજનક છે કે લગભગ 70-80 વર્ષ પહેલાં ટેકનોલોજી વિશે એમણે જે કહ્યું હતું તે આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં પણ કેટલું સચોટ અને પ્રાસંગિક લાગે છે.
હા, અને મારા માટે મહત્વનો મુદ્દો એ છે કે હાઇડેગરના જીવનના તમામ વિવાદો અને સમસ્યાઓ છતાં એમના વિચારોમાં એવી શક્તિ છે જે આપણને આપણી રોજિંદી સ્વીકારી લીધેલી માન્યતાઓ પર સવાલ ઉઠાવવા મજબૂર કરે છે. ખાસ કરીને વિશ્વમાં હોવું અને પેલું એનફ્રેમિંગ જેવા ખ્યાલો, એ આપણને આપણી જાત, સમાજ અને ટેકનોલોજી સાથેના આપણા સંબંધને એક સાવ નવી જ દ્રષ્ટિથી જોવામાં મદદ કરી શકે છે. અને માઇકલ ઇનવુડનું આ પુસ્તક આ જટિલ પણ અત્યંત મહત્વપૂર્ણ વિચારક સુધી પહોંચવા માટે ખરેખર એક ઉત્તમ પ્રારંભિક બિંદુ પૂરું પાડે છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.